એ સિવાય શક્ય નથી કોઈ પણ ઉપાય. અને અત્યારે એ સ્થિતિ નથી, તો એ સ્થિતિ થવાને માટે મારે થવું છે કે જેથી અમની સાથે હળી ભળી શકું, બધું કરી શકું. તે એમ કોઈક અનુભવીને આ જન્મમાં સંસારમાં રહેતા રહેતા કશું કેવું છોડી જાય, તો એ જાતનો જન્મ લે છે. બાકી સામાન્ય જે અનુભવીને આવું કઈ થતું હોતું નથી, બિલકુલ કા થવું છે જન્મ લેવો છે એ પણ હોતું નથી. મને તો આ ઈચ્છા કહેવાય ખરી, પણ એ સહજ ઈચ્છા છે, એમાં બીજું કશું નથી.
સ્ફુરણ કહી શકાય
એને? સ્ફુરણ, સ્ફુરણ થી બીજું એને હું કહું કે એ છે જેમ ભગવાન અવતરે છે કે હું મારા ભક્તોના રક્ષણ કરવા માટે અવતરું છું, ધર્મનું રક્ષણ કરવા માટે અવતરું છું. એ જેમ છે એ કારણ છે, ત્યારે એમાં એ કારણમાં કોઈ મનાધિકરણ નથી, કોઈ હૃદય નથી, કોઈ વિચારની પ્રક્રિયા નથી. એક સ્વયં સ્ફુલ્લિંગ છે, સ્વયં એનામાં જાગેલું કામ થવું છું, આમ કરવું છું. હા, તેવી રીતે પીલાને પણ એમ થાય છે, કામ કરવાનું છે, મારે કરવું છું. એવું એમાં કોઈ જાતનો સાંસારિક વ્યવહારિક માનાધિકરણનો કોઈ વિષય એને ત્યાં સ્પર્શતો નથી. અને આ કારણ જેમ ભગવાન અવતાર લેવાનું કરે છે, તેવી જ રીતે અનુભવી માણસ અવતાર લેવાનું કરતો હોય છે. એમાં કોઈ જાતનું એને એના મનમાં કે એના મનાધિકરણમાં કે અથવા તો એના અંતરના ભાગમાં અંતઃકરણમાં અથવા તો એના અત્યંત આત્માના સૂક્ષ્મ ભાગમાં પણ કોઈ જાતનો વિચાર સરખો હોતો નથી. એક માણસ રસ્તામાં જતો હોય, કુમાર બનેલું મારા હિન્દુ કાકો છે, તેને એના બે છોકરાઓ એક ધનને લઈને પાછો છોકરો કઈ ખરીદવા ગયા, તો એની શું કિંમત છે? તો 45 રૂપિયા છે ભાઈ. તો જોયું ગજવાએ પંપોસા તો 15 રૂપિયા નીકળ્યા. તો પછી એટલા પેલો નાનો છોકરો કે અરે હરી હરી જો ચંપલ તાર રૂપિયા તારા ચંપલ તળે તારા ચંપલ તાર રૂપિયા છે જોવું કાજે. તો ખસેડી જોયું 30 રૂપિયા. કોઈના પડી ગયા છે ખબર છે, 30 રૂપિયા ને મળી ગયા. અને 15 રૂપિયા હતા, પેલા 45 રૂપિયા લઈ લીધા. હવે આને અકસ્માત કહો ગમે તે કહો, પણ જેમ મળી ગયું તેવી રીતે પેલા લોકોને કોઈક એવા કારણ કોઈક એવું સ્ટ્રાઇકિંગ એવું કઈ બની જાય છે પ્રસંગ જીવનમાં. કોઈક સંસારમાં તો પ્રસંગ બન્યા વગર રહે જ નહીં, જીવો ત્યારે બની જ જાય. ત્યારે એવા પ્રસંગો કેટલાક જોયા બહેનોના કે આ ઘણી અવહેલના થયેલી છે, આમાંથી પ્રજાની ઉત્તમ પ્રજા કેવી રીતે પાકી શકે. એવું પછી જોયાથી નક્કી થઈ ગયું મને મનમાં કે આપણે આ જ જન્મ લેવો હવે, બાકી મારે કઈ જન્મ લેવાની જરૂર નહીં, પણ જન્મ લેવો મારે સ્ત્રીનો. પણ છોકરા જાણે એવી નહીં, છોકરા જાણે એવી સ્ત્રી નહીં તો હું. અને વૈભવ વિલાસ નો પાર નહીં, પૈસા વૈસા મારે કઈ માગવા જવા પડશે. અઢળક રૂપ પણ બહુ સુંદર, અને કે એક લટકું બસ થાય, એક જ લટકું, વધારે જરૂર નહી. એને વશ કરી દેવામાં એક જ લટકું બસ થાય, એવું સુંદર રૂપ ભગવાન આપશે મને. હાજી એટલા માટે કે આ બધાને ત્યારે એ સ્થિતિમાં આ પુરુષોને સાચી રીતે સમજાવી શકાય કે એને માન્યા વગર રહેશે નહીં. જેટલા જેટલા સંબંધમાં આવશે એનો છૂટકો નહીં થાય. હું જે કરીશ તેવો કરે, તે વખતની ભૂલની પાછળની જે વીજળી નીકળતી હશે એને ફોર્સ કરતી હશે બોલવાને, એ કોઈ જુદા પ્રકારની હશે. આજના જીવન નહીં હોય ત્યારે. એટલે મેં આ બધું જોયું સંસારમાં, તો સમૃદ્ધિ થવાને માટે આ બહેનો જ્યાં સુધી એમનું જીવન આવું નહીં થાય ત્યાં સુધી સમૃદ્ધિ થવાની નથી. સમૃદ્ધિ કઈ લક્ષ્મીને વડે થાય છે એવું માનતો નથી. એ બહુ નજીવો ભાગ ભજવે છે. માણસોને લીધે એની કુમારીને ખમીર એની 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 સંસ્કૃતિ એના ગુણ એ બધા વડે કરીને સંસ્કૃતિ તો સમૃદ્ધિ ઈચ્છા થાય છે. એ મને બહુ ચોક્કસ લાગેલું. એટલે એવી રીતે કેટલાક માણસો અનુભવ બોલું છું કોઈક એવા પ્રસંગો નથી જે આત્મેળે નક્કી થઈ જાય છે એમનામાં. અને ભગવાનને પણ જેમ કાર્ય કરીને આવતો કોઈ કારણને માટે એ રીતે લોકો પણ કોઈ કારણને માટે અવતાર લેતા હોય છે. પણ બધા નથી લેતા હોતા અને બધા અવકાશમાં છે ખરા. એક બધા જીવ મુકાય કે લય પામી જ્ઞાન છે નહીં, કઈ કશું છે નહીં એમ નથી આ પૃથ્વી પર અથવા તો આખા બ્રહ્માંડમાં. એ બધા છે છે પોત પોતાને સ્થળે પોત પોતાની મેદે અમુક રીતે ચાવી હતા હોય છે. એને એને એ લય પામી ગયા છે. લય પામી ગયા ખરા ચેતનમાં, ચેતન સકળ બ્રહ્માંડમાં પ્રવર્તેલું છે. કોઈ એક જ ઠેકાણે છે એવું નથી. ચેતન કોઈ એક જ ઠેકાણે છે એવું નથી. એ જેમ બધે છે તેવી રીતે આવા લોકો જે અનુભવી લોકો જેને જન્મ લેવાનો છે જ નહીં એવા લોકો અદ્રશ્ય નથી, લય પામી ગયેલા હોય છે એની સાથે. એટલે ચેતન જેમ સર્વત્ર છે ત્યારે એવું પણ આ લોકો પણ સર્વત્ર છે. પણ એને એને કોઈ એનો કોઈ ખરેખરો ભક્તો હોય તો તેને એવો અનુભવ થાય છે. જ્યાં ગયો હોય ત્યાં એને એના સદગુરુના દર્શન થાય ને અથવા તો કામ હોય ત્યારે એને એવી પ્રેરણા એના તરફથી મળે. એટલે એની હાજરી શરીર ગયા પછી પણ એની હાજરી વધારે વધારે બહુ સ્પષ્ટ. પેલી શરીરની હાજરી કરતા પેલી હાજરી બહુ બહુ કામયાબી. અને અને એનો સ્પર્શ એનો અવાજ એની સાથેનો એક થોડો કાળનો પણ સંબંધ એટલો બધો આપણને જીવનમાં એક સ્ફૂર્ણા ને તેજ આપી દે અને હિંમત ને જી આપે આપણને જે ટકવાની શક્તિ આપે. અશક્યમાં અશક્ય કામ આપણે ત્યારે કરી શકીએ છીએ એના એના માત્ર એની સાથેની થોડા કાળની આપણી હાજરી એવા એવા હોય છે. પણ આપણે મૂળ કર્મની વાત કરતા હતા એ કર્મ ઘણા લોકો કે અનુભવીને પણ પ્રારબ્ધના કર્મો છે કરવાના હોય છે. તેને હું એમ કહું છું કે અનુભવી જ નહીં, અનુભવીને કાળ નથી. અનુભવીને ભૂતકાળ અનુભવીને ભૂતકાળ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ છે નહીં. અનુભવમાં કાળ નથી, સ્થળ પણ નથી. કોઈ સ્થળ કાળ ને સંજોગ એ અનુભવીને નથી. સ્થળ કાળ ને સંજોગ એ અનુભવીને નથી. એ વાત મારા મનથી 100% ખાતરી અનુભવ જે મને થયેલી ત્યારે ત્યારે જે હોય જ નહીં તો પછી પેલો પ્રશ્ન રહેતો નથી. એટલે ત્યારે પેલો પ્રશ્ન એટલે કર્મ નો પ્રશ્ન કે એના ભૂતકાળના કર્મો છે તે એને કરવા પડે છે એમ જે સામાન્ય માન્યતા છે એ માન્યતા હું માનતો નથી. કારણ કે કર્મ તો કરવા પડે, કર્મ એને કરવા પડે છે એ તો ચોક્કસ આપણે દેખીએ. ત્યારે કર્મ સાથે એને કરવા પડે ત્યારે એનું કારણ શું છે ત્યારે એ કર્મ કરવા પડે છે. અને એવી રીતે અને અનેક માણસો સાથે એનો સંબંધ છે અને જ્ઞાન થયા પહેલા પણ સંબંધ હતો. ત્યારે એ કર્મ દ્વારા એ પણ અનુભવી માણસ એવો છે કે એ પણ સત્કર્મથી બીજાને ઉદ્ધારવાનો બીજાને એને ઊંચા આણવાનો પોતાનો ધર્મ સમજે છે. પણ ખરી રીતે ધર્મ નથી, આત્મેળે છે એના માલનું. સૂર્ય કદી એમ નથી ધારતો હું પ્રકાશ આપું છું, કદી એમ નથી ધારતો હું પ્રકાશ આપું છું. તેવી રીતે અનુભવી પુરુષ હું મારા બીજાઓને મારાથી કરીને હું ઉદ્ધાર કરું છું, તેને જ્ઞાની બનાવું છું, એવું એને હોતું નથી. કદી કાળ એના મનમાં હોતું નથી, એ કદી સ્ફુરે જ નહીં એને. પણ એના એક્ઝિસ્ટન્સથી, એના કર્મથી આવું બને છે. ત્યારે કે કર્મ પર આવ્યું ક્યાંથી? જો પ્રાર્થના વિચારીએ તો એને તો કર્મ જ નથી. તો કર્મ ક્યાંથી આવ્યું? કર્મ તો કરે જ, એમ આપણને થાય વ્યાજબી પ્રશ્ન. ત્યારે ત્યારે જે જીવનમાં જીવતો હોય છે, ત્યારે જીવતા 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 એને એને કંઈક ને કંઈક કોઈ કારણથી કર્મ આવી ચડે છે. આત્મ કોઈ એના ભારતને લીધે કે વર્તમાનને લીધે એ હોય તો એ કર્મથી બંધાયેલો માણસ હું કહું એને. એ કર્મથી બંધાયેલું નથી. આત્મા કંઈક વસ્તુ એનામાં આવી ચડે પછી એને એને એ જો અનુભવી પછી એને જેમ જેવું વળગી રહે તો બીજું કોઈ વળગી રહી ના શકે. પણ એ પાછો તદ્દન નિષ્ફળી સાક્ષી ભાવે એની સાથે ઓતપ્રોત થઈ ગયેલો હોય પાછો. કર્મને મારી તમારી જેમ નહીં કરે, કર્મને એટલી બધી એક નિષ્ઠાથી એક ભાવથી ને સંપૂર્ણ યોગ્યતાથી કર્મ કરશે. ગમે તેમ યદવા તદવા એ કર્મ નહીં કરે એ કર્મ. અને જેટલી જેટલી વ્યક્તિઓને સ્પર્શો તેનામાં એનો સ્ફુલ્લિંગ પડ્યો એ વાત તો બધી હું કરી ગયો. પણ અનુભવીને એ પ્રારબ્ધ નથી, વર્તમાને નથી અને ભવિષ્ય. અનુભવીને કાળ નથી, અનુભવમાં કાળ નથી. જો એ સ્વીકારી લઈએ આપણે તો પછી એને પ્રારબ્ધ ને આ વર્તમાન ને ભવિષ્ય ક્યાંથી આવી શકે? આપો સાહેબ ને.
તો આપણે ઉપનિષદોમાં એમ કહ્યું, જાખરે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું કે તસ્ય તાવદેવ ચિરમ યાવન ન વિમોક્ષ્ય અથ સંપત્સ્યે. એ છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય છે. કે શું કરું છું કે અનુભવીને વિદેહ મુક્ત થવામાં એટલી જ વાર લાગે છે કે જ્યાં સુધી એના પ્રારબ્ધ કર્મો ક્ષીણ થઈ જતા નથી. પ્રારબ્ધ કર્મો ક્ષીણ થઈ જાય એનો ફલોપભોગ થઈ ગયા પછી એ વિદેહ મુક્ત થઈ જાય છે. એટલે ઘટાકાશ જેમ મહાકાશમાં લીન થઈ જાય છે તે પ્રમાણે એની સ્થિતિ થાય છે. આવું છાંદોગ્ય ઉપનિષદ વગેરેમાં શંકરાચાર્ય વગેરે પણ એમ કહ્યું છે. સાંખ્ય દર્શનમાં પણ આ વાત કરેલી છે. જી
સાચો પાછો મૂકો તો સારો. હવે આ તમે જે બોલ્યા સાહેબ એમાં કે છે કે પછી એને કઈ કર્મ રહેતા નથી. પ્રારબ્ધ કર્મ ક્ષીણ થઈ ગયા ને, આપણે પ્રારબ્ધ કર્મ ક્ષીણ થઈ ગયા એમ કે છે ને,
ભોગવવા જ પડે છે અનુભવીને એવું શાસ્ત્ર કે છે.
એ વાત બરોબર, મારું કીધું.
એટલે આ પ્રમાણે
શાસ્ત્ર,
એટલે સાંખ્ય દર્શન પણ એવું કે છે અને કેવલા દ્વૈત પણ એ પ્રમાણે જ કે છે. શંકર પણ એ પ્રમાણે કે છે, એના કોટેશન આ પ્રમાણે છે. પ્રારબ્ધમ તુ ઇહ પૂજ્યતામ અથ પરત બ્રહ્માત્મના સ્થિયતામ, એમ શંકર એક સૂત્રમાં લખે છે કે પહેલા પ્રારબ્ધ ભોગવી અને પછી પર બ્રહ્મ સ્વરૂપે એ થાય છે, એટલે એમાં દીન થઈ જાય છે. એ થયેલો જ થાય છે.
એક વખતે ધારો કે એક માણસ મથે સાધના કરે, સાધના કરતા કરતા સુધી આ બધું ભોગવે, એમ કરતા 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 એને અનુભવ થયો. જો અનુભવમાં સારો સંજોગ ને કાળ નથી એ આપ સ્વીકારો, હે સ્વીકારો ખરા,
એમાં શંકા જ નથી. સ્વીકાર્યું
તો પછી એને પ્રારબ્ધ કાળ રહ્યું. જો સ્થળ સંજોગ ને કારણે નથી, એ જો વાત સાચી હોય તો એને કર્મ પ્રારબ્ધ રહે જ નહીં. પ્રારબ્ધ બીજું ત્યારે કેવા મોટા મોટા પુરુષ ને આપણાથી ખોટા કેમ પડાય, એનું કઈક રેશનલ કઈક હોવું જોઈએ. એ વિચારી આપડે જો તો એ લોકો એમ કહેલો કે એ જીવતા હતા, શરીર હતું ત્યારે એમને પ્રારબ્ધ નહોતું, પણ જેમની જેમની સાથે વળગેલા હતા કોઈ ને કોઈ કારણ થી ભાઈ જરા ઢાંકી રાખ્યો ના નીકળી જાય છે. એમને કોઈ પ્રારબ્ધ કે વર્તમાન કે ભવિષ્ય એવું કઈ નહોતું, પણ એ સંસારમાં જીવતા હતા અને બધા સંસારીઓની સાથે કામ પડેલું હતું. ત્યારે એ લોકોને તો એમની સાથે પ્રારબ્ધ વગેરે બધું હતું, અમને નથી એ વાત બરોબર, પણ પેલા બધાને તો હતું, એ તો કબૂલ કરવું જ પડે અને સાથે ને સાથે રહેવાનું છે. એટલે પેલાનું પ્રારબ્ધ છે કે આપણી સાથે સંકળાયેલું છે, એટલે કોઈ એક્સ વાય અનુભવીની સાથે એ સંકળાયેલું છે, એનું તો કશું નથી, સપોટું નથી. પણ બીજાનું પ્રારબ્ધ કર્મ પેલા અનુભવીની સાથે સંકળાયેલું છે, કારણ કે એ તો અનંત જન્મ લઈને આવ્યો છે, હવે અનુભવ થઈ ગયો ભલે, પણ એની સાથેના જે બધા જીવો હતા પહેલાના નાદના એ બધાને એની સાથે પ્રારબ્ધ કર્મ છે. બીજાને પેલાને ભલે ના હોય પણ પેલાને છે કરું, બીજા બધાને એ પાછો એવો છે અનુભવી કે તદ્દન સંસારિક પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચે છે ને તે રીતે વ્યક્ત થતો હોય. શ્રી રામચંદ્ર ભગવાન હતા તે સીતા માતાને જોયા ને ત્યારે જે કલ્પાંત કરે છે એ કલ્પાંત જો આપણે વાંચીએ તો આપણું હૈયું પણ દબી જાય સાહેબ. તો આટલો મોટો જ્ઞાની પુરુષ આ કામ રડે છે તો કોઈના સમજવામાં આવે નહીં આ વાત, પણ એ રડે છે તે એને માત્ર સંસારિક રીતે રડે છે, મોહની રીતે રડે છે એવું નથી હોતું, એ પ્રેમની કોઈ પરાકાષ્ઠા છે. પણ એ રડવાની પાછળ એવો જ્ઞાનનો હેતુ છે જે બહુ ઓછા સમજે છે કે શ્રી રામચંદ્ર ભગવાન રડ્યા એટલે એક પ્રકાશ થયો એમાંથી નીકળ્યો, અને એ પ્રકાશને લીધે સીતા માતાને કેમ જગ મેળવી લેવાય એ એમને નક્કી થયું કે ભાઈ ફળાના ઠેકાણે આપણે ચાલો કિશ્કિંધા કે કંઈક નગરી એવી હતી પેલા બિલ રાજાની કે કોઈ ત્યાં જઈને હું કામ કરે છે, કે એમનું રડવું એ પણ જ્ઞાન પ્રેરક છે. બીજા કોઈને ખ્યાલમાં નહીં આવે, બીજા કોઈ નહીં સમજી શકે, એને મેં ઘણાને પૂછેલું છે કે ભાઈ આ માણસ આવો માણસ રડે એ તો સંસારીને જેવું રડે જ નહીં, એ તો આપણી બુદ્ધિ પહેલા એકદમ કબૂલ કરી દે. ત્યારે એ રડે છે એની પાછળનો હેતુ ને જ્ઞાન શું એ કહો, કોઈએ મને જવાબ મને આપેલો. એનો હેતુ એ છે કે જે કર્મ માટે અને જે કર્મ ને માટે રડ્યા છે એ કર્મ નું જ્ઞાન એને એના આગળના પાછળના પાછાઓ એને સમજણ પડી જાય તે કાળે, કારણ કે કર્મમાં એ ઓતપ્રોત થયો તે વખત, તે સિવાય તો એટલા બધા એકાગ્ર થઈ ગયેલા અને પાછા એને લાગણી કહો ભાવ કહો ગમે તેવા એવી રીતે એકાગ્ર થઈ ગયેલા, એમને એમ નહીં કોરી રીતે નહીં, એટલે એને એના પાછાઓ એના એને એના ઉકેલના બધા રસ્તા એને આપમેળે અંદર આવી જાય છે, ખ્યાલ આવે છે. પણ એવું કોણ વિચારે છે કે જ્ઞાનીનું પ્રત્યેક કર્મ એ જ્ઞાનપૂર્વકનું છે, પણ એ કોઈ સમાજ સ્વીકારી નહીં શકે, સમજી નહીં શકે, બિલકુલ નહીં સમજી શકે. એટલે અનુભવીના કર્મ એ જેમ એના પોતાના એકલાને માટે હોય છે એ માન્યતા જ હું તો સ્વીકારતો નથી. એના પોતાના માટે તો કોઈ કર્મ જ નથી, કોઈ કર્મ એને પોતાને માટે છે નહીં. એ કર્મ છે સકળ સંસારને માટે, સકળ માનવીના કલ્યાણ માટે જ છે. પણ માનવી કોઈ સ્વીકારી શકે એવું હોતું નથી.
મારો પ્રશ્ન એવો છે કે અનુભવી જયારે જીવ દશામાં હોય છે ત્યાર પછી જીવન મુક્ત બને છે, અને જીવન મુક્ત થયા પછી જે વિદેહ મુક્ત થાય છે ત્યાં સુધી એને પોતાના પ્રારબ્ધ કર્મો ભોગવવા પડે છે, એવું આ કહેવાનું છે. એટલે હવે મારું એમ કેવું, જો પ્રારબ્ધ કર્મ ન જ હોય તો એનું મૃત્યુ પણ ઈચ્છા મૃત્યુ જ થવું જોઈએ.
આપણે સ્વીકારીએ અનુભવ, પછી અનુભવ ને તમે ગમે તે શબ્દ આપો, વિજય મુક્તિ કે પરાણ મુક્તિ કે જીવન મુક્તિ કે એવી તમે આપો, એની સાથે મને કોઈ નિસ્બત નથી. અનુભવ ની સાથે નિસ્બત છે. ત્યારે જો અનુભવ છે તો એને સ્થળ સંજોગ કઈ છે નહી, એ સ્વીકારી હકીકત. હવે એ જો નથી, એ જો છે નહી, તો પછી એ કળાથી થયેલો છે. એમ ગુણાથી જ છે, ગુણાથી જ છે, ભાવાથી જ છે, સ્થળાથી જ છે, એ કળાથી જ પણ છે. ત્યારે એવો માનવી એ જો કદાચ બોલતો હોય તો માત્ર આ કાળ પૂરતું જ છે, અથવા આ સંજોગ પૂરતું જ છે, કે આ વાત પૂરતું જ છે એમ નથી હોતો. એના વિશે બહુ ઊંડો વિચાર કરવો જોઈએ. માત્ર ભલે ગમે તેમ બોલી ગયો હોય, ત્યાં રમેશ ભટ્ટ ને બે ચાર મેં ચોપડાવી દીધી હોય લશ્કરીમાં, પણ એની પાછળ પણ રહસ્ય છે. એ કોઈને ખ્યાલમાં આવે નહી કે કેમ આમ બોલ્યા, પણ એનું કઈ પણ બોલવાનું એ રહસ્ય વાળું છે. ભેદવાળું એટલે એકબીજાથી છૂટા પાડવા દે એવી જરૂર નહીં, ઊંડો મર્મ રહેલો છે એનામાં. તે કોઈને ખ્યાલમાં આવી શકે એમ નથી. પણ એનો પ્રત્યેક કર્મ હેતુ પૂર્વક નો છે, પણ એ હેતુ વિચારનો નથી. વિચારેલો એને છે નહી, આપમેળે એ હેતુ છે એનામાં. એનો એક જ હેતુ છે, અનુભવીનો બીજો કોઈ હેતુ નથી. કે સર્વ કોઈને જે કોઈ મળે તેને આ ભગવાનના સ્પર્શ થાય એ જ એનો હેતુ છે. એનો હેતુ જ એટલો છે માત્ર જીવનમાં, કે કોઈ ને કોઈ રીતે એને ભગવાનનો સ્પર્શ થાય. અને એને અનંત ધીરજ છે, એ વાત પણ ચોક્કસ. અનંત ધીરજ, હમણાં થઈ જાય એવું કદી એના મનમાં જાગતું નથી. અનંત ધીરજ છે, તો આજે ને તો કાલે, કાલે તો પરમ દિવસ ગમે તારે જાગવાનો છે એવી એને નિશ્ચિત મનો છે. એનું જ્ઞાન પણ એને છે, એ સમજે છે કે આજને કાલે ફૂટવાનો છે. એટલે એ બધાના સંસર્ગમાં આવે, અને એટલા માટે જ અનંત કાળથી સાહેબ જુઓ તમે કે કેટલા બધા કાળથી સંત સમાગમનો મહિમા ગવાયો છે. તમે કહો આવા કાળમાં પણ સંત સમાગમનો મહિમા ગવાયો છે, અને મેં એના પર બહુ વિચાર કરેલો કે સારું આ સંત સમાગમ નો આટલો બધો મહિમા કેમ છે. એને કે કહેતા કહેતા કહેતી છે કે એક ટ્રેડિશન ચાલી આવેલું છે, કે આ છે શું, એની પાછળનું કોઈ રહસ્ય શું છે, એ વિશે મેં બધું મનન ચિંતન કરેલું. અને ત્યારે મને સમજાયેલું કે આ સમાગમ છે, સંત લોકોનો સમાગમ, ને એના પડેલા સંસ્કારો, જેમ ચિત્તમાં કામ ક્રોધ આદિકના પડેલા સંસ્કારો એ ઉદય વર્તમાન થાય છે, અને એ રીતે આપણાથી વર્તાય છે, એ તો હકીકત છે. કેવી રીતે આ જે સંસ્કાર એના પડ્યા એ ઉદય વર્તમાન થાય ત્યારે એ જ રીતે બમણા જોઈ જ તે આપણને એમાં ખેંચી જાય. અને જો આપણે ભગવાનની કૃપા હોય અને એમાં વળગી રહીને સાધન કરવા લાગ્યા તો ઝટ, કારણ પાછળનો એક ફોર્સ છે, એવું એક ફોર્સ, એ ફોર્સ તમારી ઈચ્છાથી કે તમારી જિજ્ઞાસાથી અભ્યાસ કરો એમાં એ નહીં આવે કદી. મેં પોતે અનુભવે જ વાત સાહેબ કહું છું. એટલે આ સમાગમનો મહિમા બહુ ભારે છે, પણ આજે સમાજમાં એ નીકળી ગયું છે, એનું રહસ્ય કોઈ જાણતા નથી. અને ધારો કે મારા જેવું કોઈ પાપને આપની પાસે તો હું બહુ ખુલ્લા દિલથી વાત કરું, પણ બીજાની સાથે નહીં કરું વાત. નહીં તો તેમ જ માને કે પોતાની મહત્તા વધારવા માટે આ મોટા બધી વાત કરે છે, તો હું કરું જ નહીં આવી વાત કોઈ દિવસ. પણ જ્યાં ખુલ્લું દિલ હોય, પ્રેમ હોય, જિજ્ઞાસાની ભાવના હોય, સત્સંગની ભાવના હોય, ત્યાં હંમેશા ખુલ્લા થવું ગુરુ મહારાજનો હુકમ. એટલે હવે બીજું કઈ પૂછો.
મેં વાંચ્યું છે કે જીવ અનેક મળરૂપી આવરણોને કારણે સંસારમાં ભ્રમણ કરે છે અને અનંત ક્લેશો અનુભવે છે, અને મળ પાકી જતા ગુરુ સ્વરૂપ ભગવાન પોતાની અનુગ્રહ શક્તિ દ્વારા તેના મળરૂપી આવરણને દૂર કરે છે. આ અનુગ્રહ શક્તિને દીક્ષા કહેવામાં આવે છે. પોતાનો મળ દૂર કરવાનું સામર્થ્ય જીવમાં નથી. મળ પાકી ગયા ક્યારે કહેવાય? દીક્ષા વિશે આપનો શું મત છે? શું દીક્ષા જરૂરી છે?
દીક્ષા બિલકુલ જરૂરી નથી. તમને પોતાને જિજ્ઞાસા જાગવી જોઈએ, કારણ કે આ કાળમાં એવા ચેતન યુક્ત સદગુરુ મળવા દુર્લભ છે. એ મળવા મને શક્ય લાગતા નથી. આ જેટલા જેટલા ગણાય છે કે સત્ય સાંઈ બાબા આગે કે પેલા આચાર્ય અરે ભગવાન રજનીશજી કે એવા બધાને ઘણા લોકો અનુભવી કે, પણ મને મને નહીં જણાય, કહેવાય નહીં મારાથી, હું તો ટૂંકો કોનો પણ નહીં ગણાય, કારણ કે એને કઈ જરૂર હોતી નથી. ભગવાન કૃષ્ણ ભગવાન અમારા દેશમાં જન્મ્યા, રામચંદ્ર જન્મ્યા, એને આવા ચમત્કાર કરી બતાડ્યા નથી. ચમત્કાર કરવાની જરૂર છે પોતાની હયાત, પોતાની નિયર એક્ઝિસ્ટન્સ ઓન ધી વર્લ્ડ, એ ચમત્કાર છે. એ બહુ મોટી વાત છે. એવા પુરુષ નો આ જમીન પર આપણી સાથે હોવું રહેવું, એના જેવો કોઈ બહુ બધું મોટા મોટો કોઈ ચમત્કાર નથી. જો આપણો આપણા દિલમાં સદભાવ જાગેલો હોય, ભક્તિ જાગેલી હોય, તો એવા સાથેના આપણા સહવાસથી આપણો ઘણો ઘણો ઉતાર થઈ જાય આધ્યાત્મિક પંથમાં, ત્યારે એની કઈ જરૂર નથી. કે તમે કરેલા ને મને તો ખેંચી ગયેલા, તો મૂળ જેવો મને તો મેં ક્યાંય કરેલા નથી, એને તો જબરજસ્તી મને પકડી ગયેલા. અને તો હું તો એનામાં ત્યાં કઈ એનામાં મન મારું જાત નહીં, પણ એક અનુભવ એવો કરાયો કે 24 કલાક એ જાગતા રહે, ઊંઘે જ નહીં બિલકુલ. અને ઓ મસ્તી કરે, ઓ મસ્તી કરે વાંદરા ને એ ખુદા ગુણ કરે, મને સમજણ પડે નહીં આ શું સાધા તો ફર કરે. પછી એને મને સાહેબજી ખવડાવ્યું, 4 દિવસ રહ્યો, પણ 4 દિવસનું મને ભાન નહીં, નીકળતું હું રહું નહીં. 1 દિવસની રજા લઈને આવેલો, તો ગમે તે થાય ને હું કઈ રહું નહીં, એવા ડિસિપ્લિનમાં મેં ઉછરેલા. તે અડધા અડધા કલાકે પણા પણા કલાકે થાળીઓ આવે, કોઈક કોઈક ચાંદીની થાળીઓ આવે, અને બધા મિષ્ટાન ને ખાજા બચ્ચા બચ્ચા ખાજા, અહીં બધી જ આવી ગયું હોય. મારા જવા તો નહીં ખવાય, પણ મારાથી નહીં ખવાય, નહીં બચ્ચા ખાજા. તો ઓછામાં ઓછું અતિશયોક્તિ કર્યા વગર કહું તો 1200-1300 ખવાયું છે મારાથી. અને છેલ્લી મરચાની ખીચડી આવી, મરચાની ખીચડી, અચ્છા બચ્ચા ખાજાઓ, તો મારા તો ખવાયું, જીભે જીભે લાડાવું થાય, નહીં બચ્ચા ખાજાઓ, જબડ થઈ ગયા મરચા મરચાની ખીચડી કહી ગયો. પછી તે રાત્રે તો મને કઈ વિચાર આવ્યા નહીં, મેં મહારાજની સાથે ફર્યા કર્યો, હું પણ ઊંઘું નહીં, એમની સાથે ફર્યા કરું, એ દોઢ મૂકે તો હું દોઢ મૂકું ને, એ સાબરમાં ત્યાં પાસે આમથી આમ પડે ને આથી જેમ કરે ને એવો તોફાનો કરે તો હું એમની પાછળ ફરું. પછી બીજે દિવસે પણ એમ જ ચાલ્યું ખાવાનું, 4 દિવસ સુધી ચાલ્યું. પછી મને ભાન થયું, આટલા બધા દિવસ હું રહેવા એમ કરી, ચાલો ચાલો ચાલો, રજા માગી. હું તો એક જ દિવસ ની રજા લઈને આવ્યો છું પ્રભુ, આ તો ભયંકર અમારો દોષ ગણાય. આવું થાય જ ને મારે કદી કાળ. આ તો અમે કોઈ દારૂ પીધો શું સમય નું મને બાન સાહેબ ના રહ્યું, મને તમે રજા આપો તો કાલ જાણા કાલ જાણા કાલે જજે. એટલે પછી એક દિવસ વધારે રહ્યો, પાંચમો દિવસ. પણ મેં ત્યારે એમ કહ્યું પાંચમા